एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश। 56 प्रेम शासन, कवि देवजी रा मोढा। पोरबंदर एना त्रण वाना माटे प्रसिद्ध छे, राणो, पाणो अने भाणो। पोरबंदर राज्यना वहीवटनी झीणवटने कारणे एनो राणो वहरी शकाय एवा चौसलाथी थर बांधवा माटेनो चूनानो पाणो अने मगमगता देशी घी माटे भाणजी लवजीनी पेढ़ीनो भाणो, जेमा त्रण वाना तेम पोरबंदरना त्रण कवि प्रसिद्ध छे, रतिलाल छाया, दामोदर भट्ट सुधांशु अने देवजी मोढा। त्रणेय शिक्षक, एक नवू संवेदीने चालता प्रगतिवादी, एक भजनिक परंपरामां चालता अतीतवादी अने एक तळपदी लागणी साथे चालता स्थितिवादी। स्थितिवादी देवजी मोढाना मिजाजमां तो पाछो पोरबंदरनी बीजा बे हस्तीओ सुदामा अने गांधीनो सार उतरेलो। कराचीमां शिक्षक भागला थया एटले वतन आवी पोरबंदरनी नवयुग विद्यालय शाळामां आचार्य थया। પોતાની રીતે સંસ્થાને ચલાવી ઉત્તમ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો, પણ સ્વૈચ્છિક રીતે જીવન જરૂરિયાત પૂરતો જ પગાર લઈને એક બાજુ એમણે સુદામાગીરી કરી તો બીજી બાજુ ગાંધીના વિચારોને પચાવીને પોતાની રીતે રટતા રહી કવિગીરી કરી। 1951માં પ્રયાણ, 1957માં શ્રદ્ધા, 1959માં આરત, 1962માં અનિદ્રા અને 1982માં અમૃતા જેવા એમના 6 કાવ્ય સંગ્રહો છે। કવિને ગીત અને મુક્તક ખાસા ફાવે અને એવા લખે કે સટક ગળે ઉતરી જાય। એમની કવિતા અતિ સુબોધ, પણ કવિ કહે છે કે એથી કોઈએ છેતરાવું નહીં। વાત સાચી છે, લાગણીની ધમાલ નહીં, વિચારોના ધમાલ નહીં, કોઈ મોટી કલ્પનાની ફાળ નહીં, પણ એમની કવિતા અતિ સુબોધ હોય તો પણ એમાં ક્યાંક નાનકડો તણખો એવો તગતગતો હોય કે વાંચનારને અડ્યા વિના રહે નહીં। એમનું જ એક મુક્તક જોઈએ। ભક્તિ ઘટ થતાં થતાં થઈ ગઈ શી અંતમાં રાધિકા। રાધાને અને ભક્તિને તો આપણે ઓળખીએ છીએ, પણ નરી ભક્તિમાંથી ઘડાયેલી આ રાધાનો પરિચય તો આ જ કવિએ કરાવ્યો છે। એ જ રીતે પોતાની લાડકી દીકરીના મૃત્યુ પર કવિ પિતાએ આમ તો માત્ર 2 પંક્તિ જ લખી છે, પણ એનો વ્યાપ કદાચ દીર્ઘ કાવ્ય જેવો છે। કહે છે, બેટા લહી તે ચિરકાળ નિદ્રા ને ભાગ્ય મારે રહી આ અનિદ્રા। ચિરકાળ નિદ્રા અને અનિદ્રાનો વિરોધ સોસરવો કોઈ પણ પિતાને હૃદયને, અથવા તો કહીએ કોઈ પણ પિતાના હૃદયને સારી નાખે એવો ઊભો થયો છે। દેવજી મોઢાની સાદી સીધી કવિતાના કોઈને કોઈ ખૂણે સ્વજન કે જગત સાથેનો પ્રેમ ધબકતો અવશ્ય સંભળાય। આપણે ઉમાશંકર જોશીના વિશ્વ શાંતિથી અને સુંદરમના વિશ્વ માનવથી પરિચિત છીએ। આ બંને ગાંધીયુગના કવિઓએ વિશ્વમાં પ્રેમના શાસનની વાત કરી છે। દેવજી મોઢા પણ ગાંધીયુગના છે અને ગાંધીવાદી વિચારોથી રંગાયેલા છે। એમણે પ્રેમ શાસન નામે એક ખંડકાવ્ય લખ્યું છે। આ ખંડકાવ્યમાં મહાભારતના કર્ણ પરશુરામની જાણીતી કથા છે, પણ આ કથા દ્વારા પરશુરામનું નવું અર્થઘટન કરી આપીને એમણે માત્ર ગાંધી વિચારનું જ સમર્થન નથી કર્યું, પણ કોઈ પણ યુગમાં હિંસાની સામેનો પ્રેમનો સંદેશ પરશુરામના પાત્ર દ્વારા ચિરંજીવી બનાવ્યો છે। આશ્ચર્ય છે કે અર્થઘટનમાં નવીનતા બતાવતું અને વાચક હૃદય સુધી પહોંચવામાં સરળ ઉતરતું આ ખંડકાવ્ય આપણા ખંડકાવ્યોની ચર્ચામાં ક્યાંય આવતું નથી। ગીત અને મુક્તકના કવિને હાથે આવું એકાદું ખંડકાવ્ય થોડુંક ઘાટીલું ઉતરેલું હોય એ વાતનો મહિમા ઓછો નથી. પ્રેમશાસન ખંડકાવ્ય આરત સંગ્રહમાંથી છે. કર્ણ પરશુરામ પાસે અભ્યાસ માટે ગયો હતો અને પરશુરામ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા શીખવતા નહોતા. આથી કર્ણે બ્રાહ્મણના વેશે પરશુરામ પાસે જઈ વિદ્યારંભ કર્યો. એક દિવસ કર્ણના ખોળામાં માથું મૂકીને પરશુરામ સૂતા હતા તે વખતે ઇન્દ્ર ભ્રમર બનીને કર્ણની જાંઘ કોરવા માંડે છે. લોહીનો પ્રવાહ બહાર આવે છે પણ ગુરુ પરશુરામ જાગી ન જાય એ ચિંતાથી કર્ણ હલાચાલ્યા વગર સ્થિર ને સ્થિર રહી વેદના સહન કરે છે. પરશુરામને જ્યારે ઊનું લોહી અડકે છે ત્યારે જાગી ઉઠી સ્થિર બેઠેલા કર્ણને જુએ છે. પરશુરામ તરત સમજી જાય છે, કહે છે, તું બ્રાહ્મણ નથી, બ્રાહ્મણમાં આટલી બધી ધીરજ હોય જ નહીં, સાચું બોલ. કર્ણ સ્વીકારે છે કે વેરથી 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરનાર પરશુરામ પાસે પોતે ક્ષત્રિય હોવા છતાં ચોરીથી વિદ્યા ભણવા આવ્યો છે. પરશુરામ ક્રોધે ભરાઈને કર્ણને શાપ આપે છે કે મૃત્યુ વખતે તારી વિદ્યા નિષ્ફળ જશે. કર્ણ પરશુરામની આ કથામાં બ્રાહ્મણ ક્ષત્રિયનો જાતિ સંઘર્ષ છે. સાથે પરશુરામ ક્ષત્રિયો પ્રત્યેની પ્રબળ અંગત વેરવૃત્તિ પણ છે. તેથી આ કથામાં છેવટે કર્ણને પરશુરામનો શાપ મળે છે. દેવજી મોઢાનું ખંડકાવ્ય શાપને શમનમાં પલટાવીને ચાલ્યું છે. આ ખંડકાવ્ય બપોરની વેળાએ શરૂ થાય છે. જાણે વિશ્વ સમસ્ત જંપ્યું ઘડી તો વિશ્રામ ખોળામાં. આવી વેળાએ કર્ણના ખોળામાં પરશુરામનું માથું છે. કર્ણના મનમાં ગુરુવચનાનો આનંદ છે પણ સાથે વિદ્યાલય ગુરુને છોડવાનો રંજ પણ છે. તો ગુરુના મનમાં સારો શિષ્ય તૈયાર થતા એમનું ક્ષત્રિય સામેનું યુદ્ધ વિજય નિવડશે એનો વિચાર છે. ગુરુ અને શિષ્યના મનોજગતમાં કવિએ પ્રવેશ કર્યો છે. ત્યાં કુમળા લાકડાને કોરે તેમ ભ્રમર જાંગને કોતરતો હોવા છતાં કર્ણ સ્થિર રહે છે. પરશુરામ જાગે છે અને બ્રહ્મબાળનું રક્ત આવું ઊનું ન હોય એવો વહેમ ગુરુના ચિત્તને ભ્રમની જેમ કોરી ખાય છે. પરશુરામ કહે છે, કહી દે તારા વર્ણ કુલ અભાગી હે, સત્યમ વદમ અન્યથા હું શાખું છું, અનભિજ્ઞ હે. કર્ણ ક્ષમા માગે છે. અર્જુનને મારવાની ઈચ્છાથી ચોરીથી વિદ્યા લેવા આવનાર પોતે કર્ણ છે એવું કબૂલ કરે છે. એક ક્ષણ ગુરુ તપે છે. કર્ણ તું આશ્રમે મારા દુષ્ટ ક્ષત્રિય નરાધમ. પણ બીજી ક્ષણે પોતે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી એની કારમી તીણી ચીસ એમને સંભળાય છે. મહાભારતની કથા હવે કવિ હાથે બદલાય છે. પરશુરામ કર્ણને માથે હાથ ફેરવે છે, કહે છે, થયું નહીં જ ક્ષત્રિય બીજ નષ્ટ, 21 વાર પ્રયત્ન કર્યો હાર્યો, પરશુ ભીતે ટાંગી દીધી હતી, પણ જ્યારે કર્ણ મળ્યો ત્યારે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરવાનું સ્વપ્ન ફરીને જાગી ઉઠ્યું. કર્ણ પર મદાર હતો, કિંતુ એ દુર્ગ આશાના ફરી આજ ગયા ઢળી. પણ દેવજી મોઢાના પરશુરામને હવે અફસોસ નથી. કહે છે, પ્રભુએ તને પ્રેર્યો આશ્રમે મુજ આવવા, જનસંહાર મિથ્યાત્વ ભૂલેલો તે ભણાવવા. હવે પરશુરામને સત્ય લાધ્યું છે. બળે ટક્યા તંત્ર બધા ઉથાપી, સંસ્થાપવાનું બસ પ્રેમ શાસન. દેવજી મોઢાએ મહાભારતના પરશુરામનો નવો અવતાર સર્જ્યો છે. કારણ મહાભારતના પરશુરામના લોચનમાં ક્રોધ કરુણા બની નીતર્યો છે. વારંવાર ભૂલી જતી આ મનુષ્ય જાતિને જનસંહાર મિથ્યા છે એનો સંદેશ સતત પહોંચાડ્યા જ કરવો પડશે. આવા વિસરાઈ જતા કવિઓએ અવિસ્મરણીય કેટલું કર્યું હોય એને ક્યારેક ને ક્યારેક તો બહાર આવવાનું જ રહ્યું.